જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા એમાં પરિશિષ્ટ અને પુસ્તકમાં પાનું 135ની છેલ્લી લીટીથી આપણે કરીએ. પરિશિષ્ટમાં પૂજ્ય ગુરૂદેવના વચનામૃત છે અને એમાં સર્વજ્ઞતાની વાત ચાલે છે. તો હવે આપણે આગળનું વચનામૃત લઈએ. મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગ હેતુ ધર્મને એટલે કે પુણ્યને જ શ્રદ્ધે છે. જેને એવી પ્રતીત નથી કે આત્મામાં સર્વજ્ઞતા છે, આત્મામાં સર્વજ્ઞપણું ભરેલું પડ્યું છે. અને સર્વજ્ઞતાની વાત કરીએ એટલે તો જ્ઞાન ગુણની વાત આવે, પણ માત્ર સર્વજ્ઞતા એટલું જ નહીં પરંતુ પરમ સુખથી ભરેલો એટલે અનંત ગુણ છે અને અનંત ગુણોનું શુદ્ધ નિર્મળ પરિણમન સુખરૂપે આનંદરૂપે અનુભવાય છે. એ બંને વાત આવી જાય છે. સર્વજ્ઞતા છે, સર્વજ્ઞપણું છે અને સાથે સાથે એ જ્ઞાન ગુણની જેમ બીજા પણ અનંત ગુણ છે એ સુખરૂપે એનો અનુભવ થાય છે. એવી પહેલી તો શ્રદ્ધા હોવી જોઈએ અને પછી એ પ્રતીતમાં આવવું જોઈએ. પ્રતીતમાં આવે એટલે કે અનુભવ દ્વારા એ નક્કી થાય તો સાચી શ્રદ્ધા કહેવાય. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહેવામાં આવે. એટલે એવી જેને અનુભવ સહિતની શ્રદ્ધા થઈ નથી એટલે કે જેને એવી પ્રતીત નથી થઈ એ જીવને તો આત્માની સર્વજ્ઞતા વિશે કે સુખ વિશે કંઈ ભાન નથી. એટલે એ જે કંઈ ધર્મ કરે છે એ ધર્મમાં એને સારી ગતિ પ્રાપ્ત કરવાનો એવો એને લોભ હોય. સારી ગતિ એ દેવ ગતિને સારી ગતિ કહે છે. અને વર્તમાનમાં આપણે પણ એ જોઈ રહ્યા છીએ કે એવો જ ઉપદેશ મોટા ભાગે અપાય છે કે સારી ગતિ થાય, સદગતિ થાય, દેવગતિ થાય, પુણ્યની જ વાત, બીજી કોઈ વાત નહીં. અને એને એમ જ ડર લાગે છે કે મારી તિરેન્જની ગતિ ન થાય ને એને બદલે દેવની ગતિ થાય તો સારું બસ. અને એને માટે થઈને એ વ્રત તપ આદિ બધું કરે છે. આવું વર્તમાનમાં આપણે જોઈ રહ્યા છીએ. એવા જીવોને માટે આ વચનામૃત ખૂબ અગત્યનું છે કે એવી પ્રતીત થવી કે મારા આત્મામાં જ સુખ ભર્યું છે, મારા આત્મામાં જ જ્ઞાન ભર્યું પડ્યું છે. અને એવી પ્રતીત થઈ હોય એવો વિશ્વાસ આવ્યો હોય, કેવળ જ્ઞાનના અંશરૂપ, સર્વજ્ઞતાના અંશરૂપ જેને આત્માનું જ્ઞાન થયું છે અને જેવો સર્વજ્ઞને પોતાના સ્વરૂપનો પ્રતિભાસ છે એવો જ પ્રતિભાસ એને પણ હોય. પ્રતિભાસ તો સમ્યક દર્શનની વાત કરીએ, સમકિતની વાત કરીએ તો એમાં પ્રતિભાસ તો બધાનો સરખો. સમ્યક જ્ઞાનમાં એ જ્ઞાનના ઉઘાડમાં તારતમ્યતાની રીતે ફેર હોય, પણ પ્રતિભાસ એટલે કે આ આત્મા એવો જે પહેલો પ્રતિભાસ જે છે જેને આપણે દર્શન કહીએ એ તો બધાને સરખો જ થાય. આ આત્મા જે એવો જે પ્રતિભાસ છે એ તો બધા જ સમ્યક દ્રષ્ટિને માટે એ સરખો જ હોય. એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન થયા છે એમને પણ એ પ્રતિભાસ તો સરખો જ છે, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ છે કે આ આત્મા. પછી વિશેષતાથી જે જ્ઞાન છે એની તારતમ્યતામાં ફેર હોય. એટલે એને એવો કોઈ પ્રતિભાસ થયો નથી, એને કોઈ કેવળ જ્ઞાનના અંશરૂપ એવું જ્ઞાન પણ પ્રગટ્યું નથી કે જેને લીધે એને લોકના બધા જ પદાર્થોથી પોતે ભિન્ન છે એવું અનુભવમાં આવ્યું હોય. એવો જીવ ધર્મ માર્ગમાં શું કરશે? એ શુભ ભાવ કરશે અને એને એની જ વાંછા હશે કે મને પુણ્યનો બંધ થાય અને જેથી કરી અને મને દેવની ગતિ મળે. એટલે એને પ્રતીત નથી, એ ધર્મને ભોગ હેતુ એટલે પુણ્યને જ શ્રદ્ધે છે, પુણ્યને જ શ્રદ્ધે છે અને પુણ્યની જ શ્રદ્ધા છે. અને પુણ્ય દ્વારા એને જે પ્રાપ્ત કરવું છે એ તો શું પ્રાપ્ત કરવું છે કે દેવની ગતિ પ્રાપ્ત કરવી છે. તો એમાં દેવની ગતિમાં વિશેષ અનુકૂળતા હોય અને ભોગ, એટલે ભોગના હેતુ એ ધર્મને સમજે છે અને એ રીતે જ એ પ્રવૃત્ત થાય છે. એટલે કે પુણ્યને જે શ્રદ્ધે છે એને શુદ્ધ સ્વરૂપની પ્રતીત નથી, શુદ્ધ સ્વરૂપની ઝાંખી થઈ નથી, એની શ્રદ્ધા પણ થઈ નથી, એનો વિશ્વાસ પણ આવ્યો નથી. જેમણે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એને એ સમજ્યા વિના માત્ર નમસ્કાર કરે છે, ભગવાન મારું ભલું કરજો, બીજું કંઈ નહીં. એમ નથી કે એ સ્વરૂપ એમણે પ્રાપ્ત કર્યું છે અને એવું સ્વરૂપ પ્રાપ્ત કરવાનો એમનો ઉપદેશ છે તો એને હું ગ્રહણ કરું, એ તો વાત જ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગ હેતુ ધર્મને એટલે કે પુણ્યને જ શ્રદ્ધે છે. મોટાભાગના જીવો વર્તમાનમાં એમ જ કરી રહ્યા છે. મોક્ષની વાત તો કરવા જઈએ તો એક ના ના એટલું બધું તો હોય નહીં. આમ આપણે સામાન્ય વાત કરીએ કે ભાઈ આ તમે શેને માટે કરો છો, શું છે, તો કે એટલું બધું તો આપણાથી ન થાય, આ તો બસ કે સારું થાય, બધાનું સારું થાય એમ બોલે. શું કલ્યાણ છે એ પણ સમજતા નથી. મુક્તિનું સ્વરૂપ કેવું છે, બહારથી આવે છે કે અંતરમાંથી પ્રગટ થાય છે, આત્માનું સ્વરૂપ મુક્ત છે એ વાતનો પણ એમને ખ્યાલ નથી. અને સારી ગતિ થાય, બસ એ સારી ગતિ એટલે દેવની ગતિ, અને એને માટે થઈ અને એ દયાદાન વ્રત તપ કરે છે એવા વિકલ્પ સહિત રહે છે, એમને અહીંયા આ કહ્યું છે. ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં તેને ભોગનો જ હેતુ પડ્યો છે. આ વધારે સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે ચૈતન્યનો જે વિષય એ નિર્વિષય એટલે એ વિષય નથી, એ સુખ છે. ચૈતન્યનું જે સુખ છે, ચેતનનો આનંદ જે છે, એ પેલા વિષય એટલે ઇન્દ્રિયોના વિષય એવા ઇન્દ્રિયોનો વિષય નથી. એ ચૈતન્યનો એ નિર્વિષય છે એટલે ઇન્દ્રિયોનો વિષય જે છે એવું, જેમાં જે સુખ છે ઇન્દ્રિયોના વિષયમાં સુખ છે એવું એમાં સુખ નથી. એ સુખ જે છે એ તો અલૌકિક છે, એ તો અતિન્દ્રિય છે, એ વિષય વાસનારૂપ નથી, એ તો શાશ્વત ટકી જાય એવું સુખ છે. એટલે ચૈતન્યના નિર્વિષય સુખનો એને અનુભવ નથી એટલે એનો અર્થ એ થયો કે એને તો વિષય સુખની જ વાસના હોય એટલે ઊંડાણમાં એને ભોગનો જ હેતુ ધર્મ છે એમ લાગે. ભોગને માટે જે ધર્મ કરતો હોય એવો જ એનો અર્થ થાય છે. કેમ કે એને વિતરાગતા પ્રગટી નથી ને વિતરાગતા શું છે એ સમજ્યો નથી, સમ્યક દર્શન નથી એટલે એને વિતરાગતાની ખબર નથી, એટલે એને સાચા સુખની પણ ખબર નથી. એ તો સુખ એટલે વિષય સુખને જ સુખ માને છે એટલે એવા વિષય સુખ વિનાનું નિર્વિષય સુખ ચૈતન્યનો આનંદ એ સુખ એને છે નહીં એટલે એને તો ધર્મ છે તે ભોગનો જ હેતુ છે એમ એને લાગે છે. એનાથી આગળ બીજું વચનામૃત કહે છે કે સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે, તેનો આશ્રય કરવાને બદલે નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે એમ જે માને છે તેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. જો અહીંયા પણ એ જ વાત લીધી છે જે પહેલા એક વચનામૃતમાં આવી ગઈ છે, એ વાત ફરીથી લીધી છે, એ જ પ્રકારની વાત લીધી છે કે જેને નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે એમ માન્યતા વર્તે છે કે પુસ્તકમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય અથવા તો દેવગુરુ શાસ્ત્રની વાણીમાંથી જ એ જ્ઞાન પ્રાપ્ત થાય ને એ જ્ઞાન દ્વારા જ મારું કલ્યાણ થાય એમ જે માને છે એને હજી સાચા જ્ઞાન વિશે ખબર નથી. જ્ઞાન આત્માનો ગુણ છે અને એ આત્મામાં પડ્યું છે, એ સર્વજ્ઞતા આત્મામાં પડી છે, એ ત્યાંથી પ્રગટ થાય છે. એ વખતે નિમિત્ત તરીકે એ ગુરુની વાણી હોય, તીર્થંકર ભગવાનની વાણી હોય, કે શાસ્ત્ર હોય, પણ એ બધું નિમિત્ત છે, નિમિત્તના આશ્રય એ નથી થતું. નિમિત્ત તો ધર્માસ્તિકાય વર્તે છે, કોઈ પણ નિમિત્ત છે તે ધર્માસ્તિકાય વર્તે છે, એટલે ધર્માસ્તિકાય જેમ વર્તે છે એ જ રીતે દરેક નિમિત્ત વર્તે છે. ધર્માસ્તિકાય કેવી રીતે વર્તે છે? તો કે ગતિ કરતા પદાર્થને કે જીવને ગતિ કરવા દે, નથી કરતો તો એ કરાવતું નથી, નથી કરતો ગતિ તો એને કરાવતું નથી. એટલે એ જ રીતે કોઈ પણ નિમિત્ત છે એ ખરેખર તો કંઈ કરતું નથી. જ્યારે જીવ પોતે પોતાનો પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપની સન્મુખ થઈ અને એ શુદ્ધ નિર્મળ સ્વરૂપને અનુભવે છે, તો એવું થવામાં સામે નિમિત્ત એવા જ હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. પણ એ નિમિત્તને કારણે થાય છે જો એવી એની માન્યતા હોય તો એની ભૂલ છે. અને એવી માન્યતાને અહીંયા સરખાવી છે એ ઇન્દ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિ સાથે એને એ રીતે સરખાવી છે કે એવી જેની માન્યતા છે એને તો પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી હજી સુખ બુદ્ધિ ટળી નથી. કેમ કે નિમિત્તનો આશ્રય કરવાનું એને થાય છે એટલું મિથ્યાત્વ વર્તે છે. એવું જયારે મિથ્યાત્વ હોય તો પછી એને સુખ વિશે પણ એમ જ માન્યતા હોય કે ઇન્દ્રિયના વિષયમાં હજી સુખ છે. નિમિત્ત અને વિષય બંનેને સાથે લઈને કહે છે અહીંયા કે નિમિત્ત અને વિષયો બંને એક છે. એક છે એટલે એ અપેક્ષાથી દર્શાવવું છે. નિમિત્ત અને વિષયોને એક કઈ રીતે કઈ ગયા છે? તો કે છે કે નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર, એ બંનેની એક જ વાત છે. જો બહુ સરસ રીતે ગુરુદેવે વાત મૂકી દીધી છે. જે એમ માને છે કે નિમિત્તના આશ્રયે લાભ થાય, નિમિત્તના આશ્રયે જ્ઞાન થાય, નિમિત્તના આશ્રયે લાભ થાય એવું માને, કે પછી વિષયોમાં સુખ માને, એટલે કે વિષયો એ ઇન્દ્રિયોના વિષયો છે એ દ્વારા આત્માને સુખ થાય એવું માનવું, એ બેમાં કોઈ ફેર નથી, એ બંને એક જ જેવી વાત છે. ઇન્દ્રિયના વિષયો એ ઇન્દ્રિયો દ્વારા જે ભોગવાય છે એ દ્વારા આત્માને તો કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી, માત્ર એના આત્મપ્રદેશોનું તો કંપન થાય છે, એમાં આકુળતા જ છે, એ તો દુઃખ જ છે. પણ જેણે પોતાના સ્વરૂપનો આનંદ માણ્યો છે એને એ ખ્યાલમાં આવે છે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં ગયો નથી ત્યાં સુધી તો એને એ વાતનો ખ્યાલ પણ નથી આવતો કે અતિન્દ્રિય સુખ આત્મામાં છે અને એ આત્મા અતિન્દ્રિય સુખ ઇન્દ્રિયો વિના, ઇન્દ્રિયોના વિષયો વિના એ પોતે પોતામાંથી પ્રાપ્ત કરે છે, અનુભવે છે, એ વાત તો એને ખ્યાલ પણ નથી. એટલે એ ઇન્દ્રિયના વિષયો એનામાં જ એ સુખ માને છે, એટલે એની દ્રષ્ટિ ત્યાં છે, વિષયો તરફ છે. એટલે ઉપર પહેલા એમ કહ્યું કે તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ ટળી નથી. અને એમ જ છે કે સુખ તો ઇન્દ્રિયો દ્વારા જ થાય એવી જ એની માન્યતા, જેવી રીતે નિમિત્ત વિના કોઈ કાર્ય થાય નહીં એવી એની માન્યતા. નિમિત્તથી જ, નિમિત્તના આશ્રયથી જ લાભ થાય, નિમિત્તના આશ્રયથી જ જ્ઞાન થાય, નિમિત્તના આશ્રયથી જ કાર્ય થાય, નિમિત્ત વિના કંઈ થાય નહીં એવી જેની માન્યતા છે એને એ જ રીતે ઇન્દ્રિયો દ્વારા જ સુખની પ્રાપ્તિ થાય એ જ માન્યતા હોય, એટલે એને પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ ટળી નથી. બહુ સ્પષ્ટ કર્યું છે, બહુ સરસ રીતે બે વસ્તુને લીધી છે અને બંને વસ્તુ એ ખરેખર જોવા જઈએ તો એ પેરેલલ જાય છે, એ સમાંતર છે બંને. આખું ફરીથી વાંચીએ, બહુ સુંદર વાત છે, સમજવા જેવી વાત છે કે એક જગ્યાએ જો ભૂલ છે તો સમજવું કે બીજે પણ આપણી ભૂલ જ છે. સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે, તેનો આશ્રય કરવાને બદલે, આત્માની શક્તિ છે એટલે આત્માનો આશ્રય કરવો જોઈએ, એ દ્વારા સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય. એને બદલે જો એ નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે, નિમિત્તના આશ્રયે જ્ઞાન થાય એમ જે માને છે, એવી માન્યતાવાળા ને શું છે? તો કે એને પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી હજી સુખની બુદ્ધિ ગઈ નથી. અને સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે નિમિત્ત અને વિષયો બંને એક જ છે, એક જ પ્રકારે છે. કે નિમિત્તના આશ્રયથી લાભ માનવો કે વિષયોમાં સુખ માનવું એ બેમાં કોઈ ફેર નથી, બંને એક જ પ્રકારની વાત છે. તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને નહીં પરિણમતા, સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. એમને આત્મસ્વભાવના આશ્રયની તો કોઈ વાત જ છે નહીં. જેવા સંયોગ છે એવા સંયોગ સાથે જોડાઈ જાય છે એટલે એ સંયોગનો આશ્રય કરે અને એવું એમનું પરિણમન થાય એટલે વિભાવ પરિણમન જ થાય છે, ઉદય ભાવે પરિણમે છે. સંયોગો એ ઉદય ભાવ છે, કર્મનો ઉદય આવે છે અને જે સંયોગો છે એ ઉદય ભાવ છે, એવા ઉદય ભાવે એ પરિણમી રહ્યા છે. આત્માનો ભાવ કેવો છે? સ્વભાવ ભાવ શુદ્ધ નિર્મળ ભાવ છે, એવા ભાવે નહીં પરિણમતા, ઉદય ભાવે પરિણમે છે. એટલે એ સંયોગોનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. ભલે શુભ ભાવ હો તો પણ તેમને વિષયોની રૂચિ ટળી નથી ને સ્વભાવના અતિન્દ્રિય સુખની રૂચિ થઈ નથી. શુભ ભાવ દ્વારા એ સમજે છે કે પુણ્ય છે અને પુણ્યનો બંધ થશે અને મને દેવની ગતિ મળશે કે રાજાની કે કઈ એવી ગતિ મળશે. પણ એમાં એમને જે સુખની બુદ્ધિ છે એ દેવની ગતિમાં જે સુખની બુદ્ધિ છે એ જ દર્શાવે છે કે હજી એમને અતિન્દ્રિય સુખ વિશે કોઈ કલ્પના નથી, વિચાર નથી કે અતિન્દ્રિય સુખ પ્રાપ્ત કરવાની રૂચિ થઈ નથી. એમને તો બધા ઇન્દ્રિયજનિક સુખની જ હજી વાંછા રહી છે. તેઓએ પોતાના આત્માને નહીં પણ વિષયોને જ ધ્યેય રૂપ બનાવ્યા છે. એમણે આત્માને પોતાનું ધ્યેય બનાવ્યો નથી, પોતાનું સ્વરૂપ છે એ જ પરમ આદરણીય છે, એ જ પરમ ઉપકારી છે. પોતાના સ્વરૂપમાંથી જ જ્ઞાન આનંદ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે એવું હજી એમણે સ્વીકાર્યું નથી, એવી માન્યતા પણ નથી અને એવો પ્રયત્ન કે પુરુષાર્થ પણ વર્તતો નથી. એટલે જ્યાં એક ભૂલ છે તો બધી જ ભૂલ છે એમ સમજવું. જો એમ એને માન્યતામાં એમ છે કે હું પુસ્તક વાંચી અને જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, હું શાસ્ત્ર વાંચી અને સમ્યક દર્શન પ્રગટ કરી દઉં, તો એ એની ભૂલ છે. સમ્યક દર્શન પુસ્તકના આશ્રયે નહીં પણ આત્માના આશ્રયે થાય છે. આ વાત એને બરાબર જેમણે એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એમની પાસેથી સમજવી પડે. એમના દ્વારા, એમની વાણી દ્વારા જે સત્ય પ્રકાશ્યું છે એ દ્રવ્યશ્રુત છે અને એવા દ્રવ્યશ્રુતને નિમિત્ત બનાવીને, એટલે એના નિમિત્તે જ્યારે એને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, સન્મુખતા કરે છે આત્માની, તો એ પેલું દ્રવ્યશ્રુત નિમિત્ત કહેવાય. જો એવું નથી કરી શકતો તો એ જે દ્રવ્યશ્રુત છે એ નિમિત્ત પણ કહેવાય નહીં. જ્યારે ભાવશ્રુત પ્રગટે ત્યારે એ દ્રવ્યશ્રુતને નિમિત્ત કહેવાય, ત્યાં સુધી એ દ્રવ્યશ્રુતને નિમિત્ત કહેવાતું પણ નથી. એ ગુરુની વાણી હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ હોય, દિવ્ય ધ્વનિ હોય, તો પણ એને નિમિત્ત કહેવાય નહીં. જ્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય, એને ભાવશ્રુત ન પ્રગટે, ત્યાં સુધી એને માટે એ નિમિત્ત કહેવાતી નથી. આવી વાત હમણાં કોઈ એક પ્રવચનમાં આવી એટલે કોઈ કે પ્રશ્ન કર્યો ગુરુદેવને કે તીર્થંકર ભગવાનની વાણી તો અફળ ન જાય, તો પછી તમે એમ કેમ કહો છો કે તીર્થંકર ભગવાનની વાણી પણ એને માટે નિમિત્ત નથી? ત્યારે સ્પષ્ટતા ગુરુદેવે કરી કે તીર્થંકર ભગવાનની વાણી અફળ ન જાય પણ એ સમોસરણમાં બિરાજ જેટલા જીવો બેઠા છે એમાંથી કોઈને કોઈ જીવને તો એ નિમિત્ત બને જ છે. એવું ભાવશ્રુત પ્રગટ કરવાનું કોઈને કોઈ જીવને તો નિમિત્ત બને જ છે, પણ આ જીવને નથી થતું તો એને માટે એ અફળ છે. એમ નથી થતું કે તીર્થંકર ભગવાનની વાણી હોય અને કોઈ જીવને પ્રાપ્તિ ન થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, એવું નથી બનતું. એ લાયક જીવને જે નજીક છે, જેને ભાવ ઓછા છે, એવા જીવને, જે તૈયાર જીવ છે, જેની પાત્રતા છે, એવા જીવને એ વાણી એ મોક્ષ માર્ગ પ્રકાશક થાય છે. પણ જે એવો સન્મુખ નથી, એવો જીવ જેને હજી વિષયો તરફની દ્રષ્ટિ છે, જેને મિથ્યા માન્યતા વર્તે છે, એવા જીવને એ તીર્થંકર ભગવાનની વાણી પણ એ મોક્ષ માર્ગમાં નિમિત્ત થતી નથી એટલે એને માટે એ અફળ છે. એના પછીનું વચનામૃત લઈએ. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સિવાયના બધાય પદાર્થો પર વિષયો છે. પોતાનું નિજ સ્વરૂપ એના સિવાય બીજું બધું પોતાથી જુદું છે. આવું ભેદ જ્ઞાન અનુભવ સહિત જ્યારે થાય કે હું ભગવાન આત્મા અને આ બીજું બધું જુદું, આ સ્વ અને એ સિવાય બીજું બધું પર, એમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન બધા જ આવી ગયા, બધા જ એને માટે પર છે. પર કહીએ એટલે એમાં કોઈનો અવિવેક નથી થતો, કોઈનો તિરસ્કાર નથી થતો. એક વાત સમજી લો, કોઈને પણ પર કહેવા એટલે સ્વ નહીં, તે પર. તો જ્યારે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને આપણે પર કહીએ તો એમાં કઈ તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાનનો આમાં કોઈ અવિનય નથી થતો. એમને માટે આપણે પર છીએ. દરેક જીવને માટે એ જીવ પોતે સ્વ છે ને એના સિવાય બીજું બધું પર છે. એટલે પર અને સ્વ એ બરાબર સ્પષ્ટ સમજવાની જરૂર છે. સ્વ એટલે પોતે પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા, અને એનો એક સ્વભાવ છે. એ કેવો સ્વભાવ છે? તો કે જ્ઞાન દર્શનનો સ્વભાવ છે. સતત જ્ઞાન કર્યા કરે છે. એ જ્ઞાન કરે છે એનું ચૈતન્યપણું છે. જ્ઞાન દર્શન એ ચૈતન્યરૂપ છે. તો એવો ચૈતન્ય સ્વભાવ જે છે, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તો પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, અન્યનું જ્ઞાન કરતો નથી. એવો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એ સિવાય બીજા બધા પદાર્થો પર છે. બીજામાં લક્ષ કરવું એ બધું પરનું લક્ષ છે. પોતાના જ્ઞાન દર્શન ચેતનાને એ બીજી તરફ વાળવા, આત્માથી વિરુદ્ધ બીજી દિશામાં લઈ જવા, પર પદાર્થો તરફ લઈ જવા, એટલે એમાં એનો અર્થ એવો થાય કે એને પરમા દ્રષ્ટિ છે, પરનું લક્ષ છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર સાથે જોડાયા છે, એની પરમાં રૂચિ છે. અને પછી તો બધું જ થાય. એમાં પરનું જ્ઞાન કરવા જાય છે અને પરમાં રૂચિ થાય છે, અને પર કેવું છે એના વિશ્લેષણ થાય છે, અને પરના મૂલ્યાંકન થાય છે. એ પર સારું છે, ખરાબ છે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. અને પછી પરમાં સારું છે તો રાગ થાય છે, અને ખરાબ છે તો દ્વેષ થાય છે. એ બધું જ ચાલે છે. એટલે પરના લક્ષે કોઈ કાળે ધર્મ થાય નહીં. પરમાં જ્યાં સુધી લક્ષ રહ્યું છે ત્યાં સુધી એ આત્મામાં જતો નથી, અને આત્મામાં જતો નથી તો કોઈ ધર્મની શરૂઆત છે જ નહીં. નિશ્ચય સ્વના લક્ષે છે, ધર્મ સ્વના લક્ષે છે. પરના લક્ષે છે એ બધો વ્યવહાર છે. પરના લક્ષે છે એ શુભ ભાવ હોય, પણ પરના લક્ષે સ્વભાવ, શુદ્ધ ભાવ, નિશ્ચય હોઈ શકે નહીં. એટલા માટે જ અહીંયા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ એ છે તે સ્વના લક્ષે છે, એ પરના લક્ષે હોય નહીં. એટલે સ્વ એવું ચૈતન્ય, એના સિવાય બીજું બધું પર છે, અને બીજા બધા વિષયો એ પર વિષયો છે. તેમના આશ્રયથી જે લાભ માને, એટલે કે પરના આશ્રયથી જે લાભ માને, તેને પર વિષયોની પ્રીતિ છે. પર વિષયો ગમે છે, એમાં રૂચિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પર વિષયોમાં સુખ બુદ્ધિ રહેતી નથી. એને પછી પર વિષયોનું મહાત્મ લાગતું નથી. પર વિષયના મહાત્મ એના બધા ચાલ્યા જાય છે. એને પોતાનું નિજ સ્વરૂપ છે એનું જ મહાત્મ લાગે છે. કેમ કે એ સ્વરૂપના લક્ષે, એ સ્વરૂપના આશ્રયે જ પોતે મુક્તિની દશાને પ્રાપ્ત કરે છે. આ વાત એને અનુભવ દ્વારા, પ્રતીત દ્વારા સમજમાં આવી છે, અને એવી શ્રદ્ધા થઈ છે. એટલે કે સમ્યક દ્રષ્ટિની જે સાચી શ્રદ્ધા છે એને જ એ સ્વભાવની પ્રતીત થઈ છે. એટલે એને કોઈ પર વિષયમાં એને સુખ બુદ્ધિ નથી, કોઈ પર વિષયમાં એને આશ્રય કરવા જેવું લાગતું નથી. પરના વિષયને એ છોડે છે, ત્યાગે છે. પર તરફના લક્ષને પલટાવીને પોતે પોતાના સ્વરૂપ તરફ, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય છે. એટલે એને એમાં સુખ બુદ્ધિ પણ નથી, ને એમાં આશ્રય કરવા જેવી બુદ્ધિ પણ નથી, એમાં એકત્વ પણ નથી, એની અંદર કોઈ કર્તાપણું પણ નથી, કોઈ ભોગતાપણું પણ નથી. પરના વિષયોમાં એને કોઈ મૂલ્યાંકનો પણ થતા નથી. એને ઇષ્ટ બુદ્ધિ નથી, અનિષ્ટ બુદ્ધિ નથી, કંઈ નથી. પરને એ જાણે છે તો કઈ રીતે જાણે છે? જાણવામાં કોઈ દોષ નથી, પરને જાણે, પણ જાણે તો કઈ રીતે જાણે તો દોષ નથી? તો કે જેમ છે તેમ જાણે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ સૂત્રનું આ બીજું સૂત્ર છે એને જરાક સમજવી, એને સમજીએ તો ખ્યાલ આવે કે કઈ રીતે જાણે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ રીતે જાણે એટલે જેમ પદાર્થો છે એવી જ એની શ્રદ્ધા થાય, એવી જ રીતે એને જાણે. પદાર્થો તત્વાર્થ તત્વ અને અર્થ, અર્થો એટલે પદાર્થો, તત્વ એટલે એમાં યત અને તત્વ એટલે જેમ છે તેમ, શું પદાર્થો એવી શ્રદ્ધા થવી એનું નામ તત્વાર્થ શ્રદ્ધાનમ. અને એવું તત્વાર્થ શ્રદ્ધાનમ હોય તો સમ્યક દર્શન કહેવાય, એ નિશ્ચય સમ્યક દર્શન છે. એટલે પરને જ્યારે જાણે તો પછી શ્રદ્ધા કઈ રીતે હોય? જેમ પદાર્થનું સ્વરૂપ છે એમ જ જાણે. એટલે કે જીવને જીવ જાણે પછી એની પર્યાય પ્રમાણે ન ઓળખે કે આ એક ઇન્દ્રિયને, બે ઇન્દ્રિયને, પાંચ ઇન્દ્રિયને, દેવને, મનુષ્યને, તિર્યંતને, નારકી, એમ નહીં. જીવ એટલે જીવ, બધા જ જીવ. પૂતગળને પૂતગળ તરીકે જ જાણે, એમાં હીરો ને માટી ને પથરો ને કપડા ને કાર ને કોમ્પ્યુટર ને એમ નહીં, બધું પૂતગળ એટલે પૂતગળ. આવી જ એની દ્રષ્ટિ થઈ હોય અને આ રીતે જો જાણતો હોય તો એમાં કોઈ દોષ નથી. પણ એમાં એ સુખબુદ્ધિથી કે રાગબુદ્ધિથી એને જાણે કે આ પદાર્થ જે છે તે આ સોનું છે અને આ સોનું મૂલ્યવાન છે, જો એમ એ જાણે છે તો એનો અર્થ એ થયો કે એને પરના વિષયોમાં પ્રીતિ છે, એના મૂલ્યાંકનો કરવામાં એને રસ છે, એમાં રૂચિ છે. અને મૂલ્યાંકન હોય એટલે સ્વાભાવિક છે કે એના પછી એના તરફનો રાગ થાય, એના તરફ રાગ કે દ્વેષ કંઈ પણ થયા વગર રહે જ નહીં. એટલે જાણવાની રીત કઈ છે? તો જાણવાની રીત એ છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જે રીતે તત્વ, જેમ તત્વ એટલે યત અને તત્વ, એ બે તત્વમાં સમાય છે. તત્વાર્થ એમાં અર્થો, અર્થો એટલે પદાર્થો, એ પદાર્થો જેમ છે તેમ જો જાણવામાં આવે તો કોઈ દોષ નથી અને એ જ સમ્યક દર્શન છે, નિશ્ચયથી એમ જ સમ્યક દર્શન છે. તો એને એવી જેને સ્વભાવની પ્રતીત થઈ છે, સમ્યક દર્શન થયું છે, સાચી માન્યતા થઈ છે, સાચી શ્રદ્ધા થઈ છે, સમ્યક શ્રદ્ધા થઈ છે, એને જ પરના વિષયોમાં કોઈ સુખ બુદ્ધિ કે ઇષ્ટ બુદ્ધિ કે દુઃખની બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ કે દ્વેષ ભાવ કે રાગ ભાવ કંઈ હોતું નથી. એના પછીનું વચનામૃત લઈએ. કહો મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે? મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી એ પ્રતીત એણે કઈ રીતે કરી? પર સામે જોઈને કરી કે સ્વ સામે જોઈને કરી? પોતાની શક્તિની સામે જોઈને કરી છે કે પરની સામે જોઈને કરી છે? એનો ઉત્તર અહીંયા એમણે પોતે જ આપી દીધો છે કે આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય? ફરીથી પ્રશ્ન એ જ લીધો. આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય? સ્વને ધ્યેય બનાવીને થાય, સ્વના લક્ષ્ય થાય, અને સ્વ સામે દ્રષ્ટિ કરતા એવી શક્તિ છે એવો નિર્ણય થાય. પોતાનામાં સર્વજ્ઞતા ભરી છે, પોતાનું એવું સામર્થ્ય છે, એ પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા એનો નિર્ણય થાય છે, નહીં કે પર તરફ દ્રષ્ટિ કરતા, પરનું લક્ષ્ય કરતા એવો નિર્ણય થાય. પરનું લક્ષ્ય કરતા સ્વનો નિર્ણય ક્યાંથી થાય? ભલે ને એ તીર્થંકર ભગવાન તરફ દ્રષ્ટિ કરતો હોય, પર તરફ એની દ્રષ્ટિ રહેતી હોય, તો પણ એ પ્રભુ તરફ જુએ છે તો એમને એને અહોભાવ આવે, પૂજ્ય ભાવ આવે, ભક્તિનો ભાવ આવે, પૂજાનો ભાવ આવે, બધો ભાવ આવે, ખૂબ વિનય થાય. પણ એ દ્વારા કંઈ સ્વની શક્તિ જે છે એનું સામર્થ્ય એને પ્રગટે નહીં, અને એવી શ્રદ્ધા એને સાચી અનુભવ સહિતની થાય નહીં. અનુભવ સહિતની સાચી શ્રદ્ધા અને પોતાનામાં સર્વજ્ઞતા પડી છે, પોતાનામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એવી પ્રતીતિ, અનુભવ સહિતની પ્રતીતિ એ સ્વના લક્ષ્ય થાય, સ્વ સામે જોવાથી થાય, સ્વની સન્મુખતા કરવાથી થાય. એટલે આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય, નહીં કે પરને ધ્યેય બનાવીને થાય. કોઈ નિમિત્ત રાગ કે અધૂરી પર્યાયના લક્ષ્ય પૂર્ણ શક્તિની પ્રતીત થતી નથી. સ્વની વાત લીધી ને કે જ્યાં પૂર્ણપણું પડ્યું છે, શુદ્ધપણું પડ્યું છે, નિર્મળ પર્યાય એક પછી એક થાય એવો પરમ પારિણામિક ભાવ, એટલે એ દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ, એના તરફ લક્ષ્ય કરતા, એની સન્મુખતા કરતા એ પ્રતીત થાય છે. એવું નથી કે કોઈ અન્ય તરફ, કોઈ નિમિત્તથી કે કોઈ રાગથી કે કોઈ એવી પર્યાય તરફ લક્ષ્ય કરવાથી એ શક્તિ પ્રગટે કે એની શક્તિની પ્રતીતિ થાય, એમ નથી. પણ અખંડ સ્વભાવના લક્ષ્ય જ, અખંડ સ્વભાવના લક્ષ્ય જ પૂર્ણતાની પ્રતીત થાય છે. ભલે એ વખતે પૂર્ણતા પ્રગટ ન થાય, પણ પૂર્ણતાની પ્રતીતિ થાય કે ના, આ જે અનુભવ થયો તે ક્ષણિક આટલો છે, એટલે આખું સ્વરૂપ એ જ પ્રમાણે હોય એવું પ્રતીતમાં આવે. જ્યારે સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, ત્યારે એવું એને પ્રતીતમાં આવે કે આખું સ્વરૂપ આ રીતે છે. એ આખાનો એને અનુભવ, એ એક સમયની એ શુદ્ધ નિર્મળ પર્યાયમાં એને થાય. આખું દ્રવ્ય ધ્રુવ એ ક્ષણિક એ શુદ્ધ પર્યાયમાં આવતું નથી, પણ એના સંબંધીનું જ્ઞાન એ નિર્મળ શુદ્ધ પર્યાયમાં આવે છે કે આ પરિપૂર્ણ સ્વરૂપ આખું આવું છે. એ જ્ઞાન એને એ સમયની પર્યાયમાં, શુદ્ધ પર્યાયમાં એને આવે છે. એ આખું સ્વરૂપ, એ ધ્રુવ એ કંઈ પર્યાયમાં આવતું નથી, કેમ કે એ પર્યાય તો એક સમયની છે, પછી એ વિલીન થઈ જાય છે. એટલે એવી જે પર્યાયો થાય છે, એવી પર્યાયો જે શુદ્ધ નિર્મળ પર્યાયો જે આત્માની સન્મુખતા કરતા થાય છે, એમાં આખો આત્મા આવી નથી જતો, પણ આત્મા સંબંધીનું જ્ઞાન આવે છે, આત્માનું સામર્થ્ય છે એ આવે છે કે આવું સામર્થ્ય છે એવું એને અનુભવમાં આવે છે. આટલું આવું સામર્થ્ય છે એટલે કે બીજ જેમ છે, એ બીજની અંદર આખો ચંદ્ર દેખાય છે. પ્રકાશિત ભાગ બીજ છે, પણ એ પ્રકાશિત ભાગનો આકાર જોતા એ આખા ગોળ પૂર્ણ આકારનો ખ્યાલ એમાં આવી જાય છે. એટલે એને સર્વજ્ઞતાનું સામર્થ્ય જે છે, એને એ એક એ શુદ્ધ નિર્મળ પર્યાય જે થઈ એમાં એને આવી જાય છે. પણ એ કંઈ અધૂરી પર્યાય કે કોઈ પર્યાયના લક્ષ્ય કે રાગથી કે કોઈ નિમિત્તથી એ શક્તિની પ્રતીતિ થાય, એ ખ્યાલમાં આવી જાય, એમ થતું નથી. પણ અખંડ એવું પોતાનું સ્વરૂપ છે, એના લક્ષ્ય જ એ સ્વરૂપ પૂર્ણ છે એવી પૂર્ણતાની પ્રતીતિ થાય છે. સ્વભાવના લક્ષ્ય પૂર્ણતાની પ્રતીતિ કરનારને ક્યાંય પણ પરના આશ્રયથી લાભની બુદ્ધિ રહેતી નથી, પછી એને મનમાં એવું થતું જ નથી કે પરનો આશ્રય કરીએ ને કંઈ પ્રાપ્ત થાય, પરના આશ્રયથી કોઈ લાભ થાય એવી માન્યતા ચાલી જાય છે, એવી શ્રદ્ધા રહેતી નથી, એવી બુદ્ધિ થતી નથી, એવી પ્રવૃત્તિ થતી નથી. જેને સ્વભાવના લક્ષ્ય પૂર્ણતાની પ્રતીતિ થઈ છે, એને પછી ક્યાંય બહારમાં પરના લક્ષ્ય કંઈ લાભ લેવાની વૃત્તિ, પ્રવૃત્તિ કે બુદ્ધિ થતી નથી. એના પછી વચનામૃત લઈએ 137 પાના ઉપર. અરિહંત ભગવાન જેવી આત્માની સર્વજ્ઞ શક્તિ પોતામાં ભરી છે, અરિહંત ભગવાનમાં જેવી છે તેવી આત્માની સર્વજ્ઞ શક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજ શક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહીં. અરિહંત ભગવાનમાં સર્વજ્ઞપણું છે, પણ એ અરિહંત ભગવાન માં સર્વજ્ઞપણું છે તો એ અરિહંત ભગવાન સામે જ જોયા કરે અને પોતાના આત્મા તરફ વળે નહીં અને નિજ શક્તિને ન સંભાળે. પોતાનામાં એ અરિહંત ભગવાન જેવી જ સર્વજ્ઞ શક્તિ ભરી છે, છતાં પણ એ પોતે પોતા તરફ સ્વ તરફ વળતો નથી અને નિજ શક્તિને ન સંભાળે તો પછી મોહનો ક્ષય થાય નહીં. જો અહીંયા કર્મ રીતે મોહની રીતે વાત આમાં લીધી છે તો એને મોહનો ક્ષય થાય નહીં. જેવા શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું એમ જો પોતાના આત્મા તરફ વળીને જાણે તો સમ્યક દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે, સ્વરૂપ તરફ ઢળે છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મા તરફ ઢળે છે, એ તરફ વળે છે તો એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય એટલે કર્મની રીતે જોઈએ તો શું થયું, તો મોહનો ક્ષય થયો. વધારે સ્પષ્ટતા કરીએ તો દર્શન મોહનીય ગયું. તેથી પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, પણ અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. કેમ કે લક્ષ્ય ક્યાં કરવાનું છે, જે અરિહંત ભગવાનનું જેવું સામર્થ્ય છે એવું સામર્થ્ય ધરાવતો આ આત્મા, શુદ્ધ નિર્મળ ભગવાન આત્મા, એને ધ્યેય બનાવી અને ત્યાં લક્ષ્ય કરીને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. અરિહંત ભગવાન પાસેથી તો શીખવાનું છે. શું શીખવાનું છે? તો કે એમણે એ સ્વરૂપ જે રીતે પ્રાપ્ત કર્યું છે એ રીત શીખવાની છે, અને એ રીત એમણે કરુણા કરી અને આપણને આપી દીધી. એમણે શું કરુણા કરી કે ખૂબ એવા ભાવ કર્યા કે જગતના બધા જ જીવો આ આનંદને સુખને મુક્તિની અવસ્થાને પામે, એટલે એ તીર્થંકર થયા, કેવળી થયા. અને પછી એ કર્મ બાંધ્યું હતું એટલે ઓમકાર ધ્વનિ એમના શરીરમાંથી છૂટે છે, અને એ ઓમકાર ધ્વનિ એ દિવ્ય ધ્વનિ છે કે જેના દ્વારા આ દ્રવ્ય શ્રુત આપણા સુધી પહોંચે છે. એટલે એ મોટામાં મોટો ઉપકાર કરુણા એમણે કરી દીધી છે. એટલે એમની પાસેથી તો એ દ્રવ્ય શ્રુતમાં જે વાત આવી છે કે ભગવાને એમ કહ્યું છે કે તું તારા સ્વરૂપમાં જા, તારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે અને તું પણ સિદ્ધ સમાન મહારાજ એવો જ છો. આ વાત જે દ્રવ્ય શ્રુતમાં આવી છે એ મોટામાં મોટી કરુણા અને મોટામાં મોટો પ્રભુનો ઉપકાર છે. બસ એટલે આપણને સહજ રીતે પ્રભુ પ્રત્યે શુભ ભાવ થાય, એટલે કે અહો ભાવ થાય, પૂજાનો ભાવ થાય, ભક્તિનો ભાવ થાય. પણ એમ નથી કે એ ભાવમાંથી, એ શુભ ભાવ દ્વારા આપણે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરીએ એમ નથી. એમણે પણ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ માર્ગ એમણે પાછો એ દિવ્ય ધ્વનિમાં એ જ રીતે પ્રકાશ્યો છે કે અમે આમ કર્યું છે તું પણ એમ કર. એટલે તેમની પાસેથી આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ તો આપણે પ્રાપ્ત કરી લીધું છે. હવે તો એમના પુરુષાર્થને લીધે થઈને આપણને એમના પ્રત્યે અહોભાવ રહે છે, કેમ કે આપણો એવો પુરુષાર્થ થતો નથી એટલે આપણને એમના પુરુષાર્થ પ્રત્યે ખૂબ અહોભાવ રહ્યા કરે કે પ્રભુ આપણો આવો પુરુષાર્થ, આવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ, અમે તો સ્થિરતા કરી શકતા નથી, આત્માનો અનુભવ કરી શકતા નથી, અને અનુભવ કર્યો છે તો એમાં સ્થિરતા કરી નથી શકતા એમ કરી, અને જ્યારે એ બહારમાં હોય ત્યારે પ્રભુ પ્રત્યે એવો ભક્તિભાવ આવે, એમના પુરુષાર્થ પ્રત્યે એવો અહોભાવ આવે. પણ એમ નથી કે ધર્મ એ પ્રભુ પ્રત્યે એવો અહોભાવ કર્યા કરવાથી, એમની સામે જોયા કરવાથી, ત્યાં સમોસરણમાં બેસી રહેવાથી એ પોતે પોતાના સ્વરૂપમાં જવાય એમ નહીં બને. ધર્મની શરૂઆત એમ નહીં થાય. એટલે અહીંયા એ વાત કરી કે પણ અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. એટલે અરિહંત ભગવાનનો આત્મા ધ્યેય નથી, અરિહંત ભગવાનનો આત્મા એમ જે છે એ અરિહંત ભગવાનનું ધ્યેય હતું એ એમણે પોતે પ્રાપ્ત કરી લીધું. એટલે દરેક જીવને ધ્યેય તો પોતાનો આત્મા જ છે, બીજાનો આત્મા ધ્યેય થઈ શકે નહીં. જેની પ્રાપ્તિ કરવાની છે એ જ ધ્યેય હોય, બીજું કોઈ ધ્યેય હોઈ શકે નહીં. શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, તો એ મુક્ત સ્વરૂપ જ ધ્યેય હોય, બીજું કંઈ ધ્યેય હોઈ શકે નહીં. હરિયંત ભગવાનની શક્તિ તેમનામાં છે, તેમણે એ પૂર્ણતાએ પ્રગટ કરી લીધી છે, તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી. આ આત્માની એટલે મારા આત્માની શક્તિ મારામાં છે અને પ્રભુના આત્માની શક્તિ પ્રભુમાં છે, હરિયંત ભગવાનના આત્માની શક્તિ તેમનામાં છે. તેમની પાસેથી મારા આત્માની શક્તિ આવતી નથી, પણ મારા આત્મામાં એવી શક્તિ પડી છે એવો વિશ્વાસ મને એમનું સ્વરૂપ જોવાથી થયો છે, એવી શ્રદ્ધા મને થઈ છે. હવે એ શ્રદ્ધાને મારે અનુભવ સહિતની શ્રદ્ધા બનાવવી છે, એટલે કે ખરેખર મારામાં એવી શક્તિ છે એ અનુભવ દ્વારા મારે પ્રાપ્ત કરવું છે. એવું જ્યારે થાય ત્યારે એ પોતે સ્વના લક્ષ્ય એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે, તો એવો અનુભવ થાય, એવી પ્રતીતિ થાય, અને પોતાનામાં એવી જ સર્વજ્ઞ શક્તિ પડી છે એવો એને બરાબર વિશ્વાસ આવે. એટલે તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી, તેમના લક્ષ્ય તો રાગ થાય એટલે શુભ ભાવ થાય, બીજું કંઈ થાય નહીં. એના પછીનું વચનામૃત છે, પ્રભુ તારી ચૈતન્ય સત્તાના અસંખ્ય પ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યા છે, તારી સર્વજ્ઞ શક્તિ તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદ તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા પ્રગટે. જીવને વાત કરી છે કે હે જીવ, હે ભવ્ય જીવ, તું તારા ચૈતન્ય સત્તાનો વિચાર કર. તું ચૈતન્ય મૂર્તિ છો, અનંત ગુણોનો પિંડ છો, તું અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છો, અને એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મામાં અચિંત્ય નિધાન ભર્યા છે, ભંડારો ભર્યા છે. સેના ભંડારો ભર્યા છે? ગુણના ભંડાર ભર્યા છે, એ શક્તિનો ભંડાર છે, અને એ સર્વશક્તિ તારામાં એ ભંડાર રૂપે પડી છે. તેને તું પહેલા લક્ષમાં લે અને પછી એ અનુભવમાં એની પ્રતીત કર, પછી એમાં સ્થિરતા રૂપો ખોદ કામ કર. સ્થિરતા દ્વારા તે ખોદ એટલે સ્થિરતા કર તું, તો એ ભંડાર ખુલે અને એમાંથી તને એ બધી જ શક્તિ સર્વજ્ઞતા પ્રગટે. બહુ સુંદર વાત કરી દીધી છે ગુરુદેવે, બહુ સુંદર વાત કરી છે. એના પછીનું વચનામૃત લઈએ, જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં, જે જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યું છે એમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી. કેવળ જ્ઞાનને હવે જેમ કોઈ બીજું અવલંબન છે નહીં, તેવી જ રીતે કેવળ જ્ઞાન નથી થયું તો પણ, કેવળ જ્ઞાન નથી થયું તો પણ સમ્યક જ્ઞાન છે એટલે કે નીચલી ભૂમિકા છે, ત્યારે જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે તો એને પણ કોઈનું નિમિત્ત હોતું નથી, એ કોઈ નિમિત્તને લીધે થતું નથી. એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનને પરાવલંબને માનતો નથી, પરના અવલંબને, પરાવલંબને એટલે પરના અવલંબને એ માનતો નથી. શું? કોણ? કે પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક. સાધક છે, હજી પૂર્ણ થયો નથી પણ પૂર્ણતાની પ્રતીત કરી છે એવો સાધક, સમ્યક દ્રષ્ટિ. એ સમ્યક દર્શનમાં એને પોતાનું આખું મૂળ શુદ્ધ નિર્મળ સ્વરૂપ, સર્વજ્ઞતા, અનંત ગુણોનો પિંડ, પોતે જગતના બધા જ પદાર્થોથી ભિન્ન છે એવું એને અનુભવમાં આવ્યું છે, એવું એને જ્ઞાન થયું છે, તો એ પોતે જ્ઞાનને પરને અવલંબને માનતો નથી પણ સ્વના અવલંબને જ માને છે. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ એ સ્વના અવલંબને જ કરશે એમ એ માને છે. એટલે પોતાના જ્ઞાનને પરના અવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વળે છે. જો સમ્યક દર્શન નથી થયું તો પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પણ સ્વ તરફ વળવાનું છે, અને સમ્યક દર્શન થયું છે ત્યાર પછીથી પણ એને જે પુરુષાર્થ કરવાનો છે, પૂર્ણતાનો પુરુષાર્થ, એ પણ સ્વ તરફ વળીને જ કરવાનો છે. બહારમાં ક્યાંય કંઈ કરવા જેવું છે નહીં. હજી બહાર તરફ દ્રષ્ટિ રહેતી હોય તો સમજવું કે હજી ઇન્દ્રિયના સુખમાં દ્રષ્ટિ પડી છે, હજી મિથ્યાત્વ પડ્યું છે, હજી સાચી માન્યતા સ્વીકારી નથી. માત્ર અભ્યાસ કરીએ છીએ પણ કોઈ હજી માન્યતા, સાચી માન્યતાની દ્રઢતા થઈ નથી. હજી એમ થતું હોય કે પરમાથી કંઈક મળશે અને પરમાથી પ્રાપ્ત કરીએ, અને એમ કરીને જાત જાતનું વાંચવાનું જો મન થતું હોય, આવું પરમ આગમ છોડી અને અન્ય મતિના શાસ્ત્રો જો વાંચવાનું મન થતું હોય તો એમ સમજવું કે આપણે પૂરેપૂરા મિથ્યા દ્રષ્ટિ છીએ. આ બધું પાણીમાં ગયું, પથ્થર ઉપર પાણી. સ્વ તરફ વળવા માટે થઈ, અને જો હવે હૃદય તલસતું હોય, હવે એ એમ મનમાં થતું હોય કે ના ગમે તે થાય પણ મારે મારા સ્વરૂપમાં જવું છે અને અનુભવ કરવો છે, એવી જો માન્યતા દ્રઢ થઈ હોય, ભલે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા હોય, વિકલ્પ સહિતની દશા હોય, પણ એટલી દ્રઢતા થઈ હોય તો જ સમજવું કે ધર્મમાં જવાશે, નહીંતર કોઈ ધર્મ છે જ નહીં. સ્વની કેટલી બધી વાત કરી, સ્વના લક્ષે જ બધું થાય, પરના લક્ષે કંઈ થતું નથી. અરે એક સમયની પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, તો એના લક્ષે પણ કંઈ થતું નથી, એટલે સુધી બધી વાત કરી દીધી. જે પ્રાપ્ત કરવાનું છે તે પોતામાંથી પ્રાપ્ત કરવાનું છે અને પોતાના લક્ષે જ પ્રાપ્ત કરવાનું છે. તો હવે બધે બહાર બધે જ્યાં ને ત્યાં બધે ફાંફા મારવાને બદલે જ્યાં આત્માની વાત હોય, જ્યાં એવી આત્મા લક્ષે વાત થતી હોય, દ્રવ્ય દ્રષ્ટિની વાત હોય, દ્રવ્ય પ્રધાન એવા ગ્રંથ હોય, દ્રવ્યાનુયોગના ગ્રંથ હોય, તો એના તરફ રૂચિ થાય ને એને વાંચતા વિચારતા મનન ચિંતન કરતા કરતા પોતે પોતાનો સ્વરૂપનો વિચાર કરે, એ સિવાય અત્યારે બીજું કંઈ હોઈ શકે જ નહીં. બીજા કોઈ પ્રલોભનો એને ત્યાંથી ડગાવી ન શકે એવી સ્થિતિ થવી જોઈએ. એને બધે જ્યાં ને ત્યાં બધા ઉત્સવોમાં ત્યાં બધે જવાની વૃત્તિ થાય જ નહીં, કે આ પ્રતિષ્ઠામાં જઈએ ને આ અહીંયા આમાં જઈએ ને ત્યાં જઈએ ને કહીએ, એ બધું એને નિરર્થક લાગે. એને પોતાનું સ્વરૂપ જે છે એનું જ મહાત્મ લાગે, અને એના સિવાય બીજે ક્યાંય એ ટાઈમ એનો બગાડે નહીં. હવે એની પાસે વર્ષ કેટલા રહ્યા એ હંમેશા એમ જ ગણતરી ગણે કે મારી પાસે હવે માત્ર આટલા વર્ષ રહ્યા, આટલા કલાક રહ્યા, અને એમાં હું મારા સ્વરૂપમાં નહીં જઉં તો ક્યારે જઈશ. ભલે એક વખત કદાચ અનુભવ થયો હોય તો પણ એ પછી પોતે પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય જતો નથી, એને ગમે જ નહીં, એને ગમે જ નહીં. અને એવી જેને લગ્ની લાગી છે એ જ સમ્યક દર્શન પ્રગટ કરશે. બાકી દહીંમાં ને દૂધમાં થોડું અહીંયા થોડું અહીંયા થોડું ફરી લઈએ ને થોડું આમ ને થોડું અહીંયા જઈએ ત્યાંય ધર્મ કરી લઈએ ને થોડું અહીંયા, તો સમજી લેવું કે એ ધર્મ નથી કરતો, પણ એ પોતે પોતાની રાગ દ્વેષની વૃત્તિ છે ને એને જ એ પોષી રહ્યો છે. ધર્મના નામે એ રાગ પોષી રહ્યો છે. ગુરુદેવે આટલા બધા વચનામૃત કયા અને હજી પણ જો સ્વ તરફ દ્રષ્ટિ ન વળે તો પછી શું થશે? અહીંયા આગળ પણ હજી કહે છે, આપણે આજે મને લાગે છે કે પૂરો કરવાની ગણતરી હતી એટલે મારું ધ્યાન પણ રહ્યું નથી અને એમાં ઓતપ્રોત થયું છે, સમય થઈ ગયો છે તો આપણે હવે રહેવા દઈએ, આવતી વખતે લઈશું, આવતી વખતે પૂરું કરીશું. પ્રભુ આજના સંબંધી કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા બસ સ્વનો વિચાર કરીએ અને ગુરુદેવે આટલા બધા વચનામૃત કયા છે ફરી ફરીને વાંચીએ, ફરી ફરીને વિચારીએ અને સ્વ સન્મુખતા માટેનો પુરુષાર્થ કરીએ. જય જીનેન્દ્ર.